सदानन्दाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लां भोजन्म सदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकल जेवाति सुखद महाश्रेयो मूर्ति जयति सहि नारायण। हे अनंत ब्रह्मांड नानाथ करुणा करी जाल्यो मारो हाथ बाह्य ग्रही साथे दया नहीं तरवई जात क्या इनी क्या हेत भरे लू हयू तारू अने नैने नितरे छे नेहा हे पीड़ा तारे कारणे मैं तो धर्यो छे आ देह श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री नीलकंठाय सरजुदासाय नमो नमः।
वाला भक्तो શ્રી હરિચરિત્ર જ્ઞાન યજ્ઞનો આ ત્રીજો દિવસ ને કાલે પૂર્ણ હતો। ભગવાન શ્રી હરિનો મહિમા ગાવો અને સાંભળવો એ જીવાત્માઓના પરમ પુણ્યનું કારણ છે। માનો ન માનો પણ આપણે કંઈક તો પુણ્ય કર્યા હશે, કંઈક સદભાગ્ય ખરા, કોઈ મોટાની અનુદ્રષ્ટિ તો ખરી જ, જેને કારણે બેઠા બેઠા ભગવાનના નામ જપીએ છીએ, સંકીર્તન કરીએ છીએ। ઘોર કળી કાળમાં ભગવાનના નામ સ્મરણ જેવો બીજો કોઈ શાંતિ પામવાનો ઉપાય નથી। ન જાણે કેટલા પુણ્ય હશે, કેટલો ભગવાનનો રાજીપો હશે, ત્યારે આ કથા વાર્તા ભજન કીર્તનમાં આપણો આત્મા ભગવાનમાં જોડાય છે। આપણને ભગવાન ને ભગવાનના સંતો ને હરિભક્તો બહુ વાલા લાગે છે, કાંઈક તો સમજાણું છે, ખરેખર ભાઈ છે, બહુ મોટા ભાઈ। આમાં ઘણા ઘણા ભક્તો તો એવા બેઠા છે દિવ્ય મુક્તો, સંસારમાં રહ્યા છકાય સંસારની મોહ જાળમાં જેવો ફસાયેલા નથી। સંસારમાં રહ્યા હોય ધન માલ મિલકત બંગલા ધંધા પાણી છોકરા બૈરા ને વિટમણાઓમાં તો પણ જેમનું મન અખંડ ભગવાન અને ભગવાનના સંતોની પાછળ જ દોડતું હોય એવા આત્માઓને લાખો વંદન છે। ભગવાનના સ્વરૂપમાં ગાઢ પ્રીતિ થાવી એ કંઈ નાની સુની બાબત નથી। વિષયમાંથી ધનમાંથી માનમાંથી મન નીકળવું ને મહારાજની મૂર્તિમાં મનનું ભળવું એ તો બહુ મોટી વાત છે। થાય તો થાય, નહીતર જિંદગી પૂરી થઈ જાય, પણ શક્ય નથી। ભલા ભક્તો, એમાં સુરતવાસી ભક્તોજનોની વાત જુદી છે। મેં પહેલે દિવસે કીધું હતું કે અહીંની ભૂમિ બળવાન છે, અહીં પગ મૂકતાની સાથે કંઈક એવા વાઇબ્રેશનો આવે છે કે જરૂર ભગવાનમાં હેત થાય, સંતોમાં હેત થાય. આત્મા ભગવાનમાં લાગે, નહીતર ન થાય. કામ કઠણ છે. ભગવાનમાં જોડાવાનું કામ બહુ અઘરું કામ છે. જ્યાં સુધી દેહને દેહના સંબંધીમાં પ્રેમ છે ત્યાં સુધી પરમાત્માના સ્વરૂપમાં પ્રેમ હોય તોય પણ ટકે નહીં, ઉડી જાય. એ તો એ લોકોનો યોગ ન હોય ને ત્યાં સુધી ભગવાન ભજાય. જો યોગ થાય એટલે મન પાછું એમાં વળી જાય, એટલે ભગવાનમાં પ્રેમ હોય એ ટળી જાય. ભગવાનના સ્વરૂપમાં ચિત્ત ખેંચાતું હોય એ પણે ખેંચાવા માંડે, એટલે પરમાત્માનો હૈયામાં આનંદ આવતો હોય એ આળસી જાય. બહુ મોટી મુશ્કેલી છે. ઘણા ભક્તોનો આત્મા ભગવાન સાથે જોડાઈ જાય છે, સંસારી હોય તોય. અને ઘણાનો આત્મા ભગવાનમાં જોડાઈ શકતો નથી. ઘણાએ ધ્યાન માનસી કરે તો બહુ સુખ આવે છે. ઘણાએ ધ્યાન માનસી કરે પણ કાળું ધબ, નિરાઘાટ સંકલ્પ થાય. કારણ કે જીવ શુદ્ધ ન હોય ને, વાસના બહુ હોય, એટલે ભગવાન સાથે વૃત્તિઓ ઠરે નહીં. વૃત્તિઓ ભગવાનમાં ઠરવાનું કારણ તો ભગવાનમાં વાસના, ભગવાનમાં પ્રેમ આસક્તિ હોય ને તે જ છે. ભગવાનમાં મહિમાએ કરીને જો ખૂબ હેત થયું હોય તો હળી કાઢીને મન મહારાજમાં જતું રહે. અને મહારાજે વચનામૃતમાં એ જ કીધું, બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખીએ છીએ તે શુદ્ધિ જોરે કરીને રાખીએ ત્યારે માંડ માંડ રહે, અને જગતમાં તો વૃત્તિ એની મેળે રહે. બ્રહ્માનંદ સ્વામી કે આવું પૂછે છે તો મહારાજ કે એવું ન હોય. ભગવાનનો ભક્ત હોય ને એનું તો મન ભગવાનમાં જ રહે, એને તો જગતની કોરે લઈ જવી હોય ને વૃત્તિ તો એને ઘણું કઠણ પડે. અને એને તો એ જ ફિકર રહે કે હું ભગવાનમાંથી નીકળી કેમ શકીશ ને જગતના વ્યવહારમાં મારી વૃત્તિઓ ભેળવી કેમ શકીશ, કે મારાથી કેમ થશે, મારાથી વ્યવહાર કેમ થશે. ભગવાનના ભગતને તો ભગવાનમાં જ વૃત્તિઓ રહે. પછી મહારાજ એવું બોલ્યા કે જેની ભગવાનના સ્વરૂપમાં વૃત્તિઓ ના રહે તે ભગવાનનો ભગત નહીં. આવું બોલ્યા. માટે ભગવાનના ભગત થવું હોય એને ભજનનું જોર રાખવું, વ્યવહાર થોડો ઓછો કરવો. વ્યવહાર બહુ નુકસાન કરે છે. વ્યવહારમાં આસક્તિ હોય, દેહાભિમાન હોય, જેને માન હોય તો મહારાજ કે એને હેત ન રાખવું, એનાથી આઘા રહેવું. લોયાના છઠ્ઠા વચનામૃતમાં આ વાત છે. મહારાજ તો ત્યાં સુધી બોલ્યા કે એને ભગવાનનો નિશ્ચય હોય, ભગવાનની ભક્તિ કરતો હોય ને ધર્મમાં રહેતો હોય, પણ એનો સંગ ન કરવો. જો ભગવાનનો નિશ્ચય હોય, ભગવાનની ભક્તિ કરતો હોય ને પોતાના ધર્મમાં રહેતો હોય, પણ વ્યવહારમાં આસક્તિ હોય, દેહાભિમાન હોય, તો મહારાજ કે એનો સંગ ન કરો. કારણ કે એવાને સંગે જે માણસ રહેતો હોય એની સાથે જેની બેઠક ઉઠક હોય એની વૃત્તિ હોય ભગવાન સાથે કોઈ દી ન જોડાય, કોઈ દી ન જોડાય. અને મહારાજાનો કીધું અંતના 38માં વચનામૃતમાં કે આ 6 વાના હોય અને જીવતા મરીને ક્યારેય સુખ ન થાય. દ્રવ્યાદિકનો લોભ, સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના, પછી મહારાજ કે સંબંધીમાં હેત હોય, જીવવાનો હવાદ્યો હોય, કુસંગીમાં હેત હોય અને દેહાભિમાન હોય, આ છ વાના જેને હોય એને જીવતા મરીને ક્યારેય શાંતિ થાય જ નહીં. સ્વામિનારાયણ ભગવાનની ચોખી ના, હાવ એકદમ ચોખી ના. એટલે વ્યવહારમાં જેને બહુ પ્રીતિ હોય ને એનાથી આઘા રહેવું. મહારાજે કહ્યું છે, વ્યવહાર પ્રભુનો ભજવા દે. આપણા મોટા સંતો કહેતા કે ભાઈ માપે રાખજો, કેમ જે આપણે આ લોકમાં કાયમી નથી રહેવાનું, અહીં તો થોડા ઘણા દિવસના મહેમાન છે, કાં ભૂલો. એ ભાઈ ભૂલો કાં, અચાનક ઉપડી જવાનું છે. હા, જેને આ લોક જ માત્ર સુખી થવાનું, ઠરીઠામ થવાનું સ્થાન હોય એ લોકો ભલે બધું કરે. હવે આપણે તો એક વાત સમજવા બેઠા છીએ કે સમજી બેઠા છીએ કે અહીંથી તો અચાનક હાલવું છે. પણ ઘણી બધી અજ્ઞાનતા હોવાથી અમુક વાત નથી સમજાતી, નથી સમજાતી. ઘણા માણસ એવું માને છે કે આપણે નહીં હોય તો કાંઈ નહીં, આપણું નામ તો રહેશે. ક્યાં નામ રહે ભલામણ? પૃથ્વીનો નાશ થશે, સૂર્યનો નાશ થશે, તારાનો નાશ થશે, બધું જોતું રહેવાનું નામ ક્યાં રહે? લોકો આપણને યાદ કરશે, ભાઈ કોઈ યાદ કરતું નથી, તું ભગવાનને યાદ કર. એમ દેહાભિમાનને કારણે જીવને આવું રહેશ. લોકો આપણને યાદ કરશે, કોને યાદ કરશે? તું જો તને આત્મા સમજતો, તારો આત્મા કોઈ ભાળ્યો છે એ ક્યાં? દેહને તું જેને નામને તારા સમજે છે, દેહ અને નામ તો તારા છે નહીં. નામ ને રૂપ મિથ્યા છે, એમાં સત્યપણાનો જે ભ્રમ થયો છે એ જ મોટી નુકસાની છે. ભગવાન શ્રીહરિના ચરણમાં પ્રાર્થના કરીએ કે હે ભગવાન, નાશવંત દેહમાંથી અમારું મન ઉખેડ, અહમ મમત્વરૂપ માયા થકી અમારી રક્ષા કરો. પ્રભુ અમારી રક્ષા કરો. કરોડો યુગો થઈ ગયા ભટકીએ છીએ, હવે તમારે ઘેરે લઈ જાઓ. બહુ જન્મ લીધા, બહુ જન્મ લીધા, જ્યાં જન્મ લીધ્યા ત્યાં સગા વાલા મિત્ર મંડળ, હું તું મારું તારું કર્યું, જ્યાં હોય ત્યાં, પણ શું હારે લઈ જાઓ, શું હારે લઈ જાઓ. ઘણા માણસો બિચારા એવું સમજે છે કે બહુ મોટા બંગલા ને રૂપિયા હોય તો એમાં સુખ એમ. કોક દાડો એને જઈને પૂજ્યો જ ખરા, શાંતિથી ઊંઘ આવે છે એમ પૂજ્યો જ ખરા, એને બિચારાને પૂજ્યો તો ખરા. બહુ ટેન્શનમાં હોય છે માણસ, બહુ ટેન્શનમાં હોય. એને ઘરે એસી હોય, મોટા ઢોલિયા હોય, પણ આરામ શાંતિની ઊંઘ હોય તો બહુ ભ્રમણા છે. જિંદગી એટલે શું, સુખ એટલે શું, ઘણા સમજ્યા પહેલા મરી જાય. બોલો, આ વાતને સમજ્યા પહેલા મરી જાય. ઘણા બિચારા પૈસાને સુખ માને છે, ઘણા બિચારા પાંચ માણસ એને સારો કહે એને સુખ માને છે. બોલો, હા, એ કે સુખ નહીં, સુખ તો અંતરની પરમ શાંતિ છે ને, એ જ છે. અને અંતરમાં શાંતિ તો નિર્વાસનિક થયા વિના આવે જ નહીં. નિર્વાસનિક થયા વિના શાંતિ કોઈ દી હોય નહીં. જેટલી વાસના એટલું દુઃખ, આ નિયમ છે. અને એટલે જ સંતો અને શાસ્ત્રો વાસના ઘટાડો વાસના ઘટાડો વાસના ઘટાડો એમ બૂમો પાડે છે. જગતની વાસના ઓછી કરો, હે ફેલ ફતુર ભોગ વિષય માયાના સુખ ઓછા કરો. પણ એ સમજાયશ ક્યાં? અમદાવાદમાં નારાયણદાસ સ્વામી હતા, બધા આસને સત્સંગ કરે તે એકવાર હરિભક્તોએ કીધું કે સ્વામી આઈસ્ક્રીમ બનાવીશું. ઈ વળી હું આઈસ્ક્રીમ બને આમ બહાર મળે પણ સ્વામી એ બરાબર શુદ્ધ ન હોય, આઈ બનાવ્યું હોય ને તો ઠાકોરજી જમે, સંતો બધા તમે જમો, અમને પ્રસાદી મળે, હું બધો ખર્ચો દઈ દઈશ, વસ્તુ લાવી દઉં, આઈસ્ક્રીમ બનાવવાનું લાવી દઉં, અમે બનાવી કેસ, તમે કહો એમ હાથ ધોઈને ગાળીને બધું શુદ્ધ કરે. ભગવાનને ધરી સ્વામી કે સારું કરો, આઈસ્ક્રીમ કર્યા, ભગવાનને ધરાવ્યો. બપોરે ઠાકોરજી 3:30 જાગે ને, પછી બધા હરિભગતને આપ્યો, બધા ખૂબ જીમે. એને એમ કે સ્વામી હમણાં જમશે, વેચે દીધા બધા, કઈ રાખ્યો નહીં. હરિભક્તો કે સ્વામી તમે, કે મારે નથી જમાડો. એટલે પણ સ્વામી તમને જમાડવા ભાવના અમારી હતી ને આ આઈસ્ક્રીમ અમે બનાવ્યો. ત્યારે નારાયણદાસ સ્વામી એવું બોલ્યા કે મેં આઈસ્ક્રીમનો સ્વાદ જાણ્યો નથી, મેં કોઈ દીએ ખાધો નથી, મને એની ખબર નથી કે કેવો હોય. મારે મંગળમય મૂર્તિ ભગવાન સ્વામિનારાયણનો જે સ્વાદ આવે છે એની બરોબર છે. પંચ વિષય જેટલા ઓછા ભોગવાય, ઓછા હવાદ એના કરાય, એટલો વધારે નફો છે. પણ સમજે કોણ? આવું સમજે કોણ? વિષય ઓછા માણવા એ કોણ સમજે છે? જીવ જેટલા દેહના ઇન્દ્રિયોના સુખ ભોગવે એટલું એને મૂર્તિનું સુખ આવે જ નહીં, એટલું એને મૂર્તિનું સુખ આવે જ નહીં. સમજાણું? તમારા મનમાં એમ થાય કે ભગવાનનું સુખ કેમ નહીં આવતું હોય, માળા ફેરવીએ છીએ, ધ્યાન કરીએ છીએ, માનસી કરીએ છીએ, મહારાજનું સુખ કેમ નહીં આવતું હોય. સારંગપુરના પહેલા વચનામૃતમાં એવું લખ્યું છે, એક બાજુ કરોડો બ્રહ્માંડના તમામ સુખો મેલો ને એક બાજુ ભગવાન શ્રીહરિની મૂર્તિના એક રૂમાડાના કોટીમાં ભાગનું સુખ મેલો તો એ વધારે છે. ભગવાનની મૂર્તિના એક રૂમાડાના કરોડમાં ભાગનો જે આનંદ છે, જે સુખ છે, એની સામે કરોડો બ્રહ્માંડના તમામ વિષય સુખો તુચ્છ છે. આવી વાત સ્વયં ભગવાને કરી છે સારંગપુરના પહેલા વચનામાં. વાલા ભક્તો, આપણને કોઈ દિવસ ભગવાનનું સુખ આવ્યું? ધ્યાન કરતા, માળા કરતા, માનસી કરતા, એ જે સુખનું વર્ણન કર્યું છે, એક રૂમાડાના કરોડમાં ભાગ, કેટલો કરોડમાં ભાગનું સુખ જો અનુભવાય તો વિષય સુખ એની આગળ કરોડો બ્રહ્માંડના તમામે તમામ તુચ્છ થાય. આવો જેમાં આનંદ છે એ આનંદ કોઈ દી આવ્યો? ઘણા વર્ષથી હરિભગત છીએ, ઘણા વર્ષથી સાધુ છીએ, એ આનંદ ક્યારે અનુભવાનો? ઠીક છે, એ આનંદને અનુભવવા માટે કોઈ દિવસ સાચા હૃદયથી આંખ મીચીને પલોઠી વાળીને ભજન કર્યું? શું એ આનંદની આપણા હૈયામાં ભૂખ છે? જે વાત વચનામૃતમાં શાસ્ત્રમાં લખી છે તે વાતને સાક્ષાત કરવામાં કોઈ દી રસ જાગ્યો? એ પરમ આનંદને પામવાની કોઈ દી અંતરમાં તીવ્ર ઈચ્છા થઈ? મહારાજ પ્રથમના વિશમાં વચનામૃતમાં એવું કહે છે કે કયા દાડે દાખલો કર્યો અને પોતાનું સ્વરૂપ ન દીઠું. સુખમુનિએ કહ્યું કે મહારાજ, આત્માનું દર્શન જો જીવના હાથમાં હોય તો જીવ શું કામ ન કરી લે? સહારું અજ્ઞાની રે. મહારાજ કે એના હાથમાં જ છે. કયે દિવસે એને દાખલો કર્યો? પોતાના આત્માના સ્વરૂપનું દર્શન કરવા એને કેદી મહેનત કરી? કે બોલો, કેદી મહેનત કરી? દ્રષ્ટાંત બહુ સરસ આવ્યું. મહારાજ કે કર્મને વશ થઈ, કાળને વશ થઈ, જાગૃતમાંથી સ્વપ્નમાં જાય છે, થોડ દેહ ભૂલી જાય છે. સપનામાંથી જીવ કર્મવશ સુસુપ્તિમાં જાય છે, સ્થૂળ અને સૂક્ષ્મ બેય ભૂલી જાય છે. પરંતુ કોઈ દિવસ ભગવત ધ્યાનને બળે આત્મા પોતાનામાં નથી પ્રવેશતો, એટલે પોતાના દર્શન એને નથી થતા. ક્યારેય આત્મા સ્વસ્વરૂપમાં પોતાની વૃત્તિઓને લીન નથી કરતો. સુષુપ્તિમાં સ્વપ્નમાં જાય છે, થૂળ ભૂલે છે, સૂક્ષ્મ શરીર ભૂલે છે, પણ થૂળ ભૂલીને સપનામાં રાચે છે, થૂળને સૂક્ષ્મ શરીર ભૂલીને સુષુપ્તિમાં બિરાજે છે. પરંતુ થૂળ સૂક્ષ્મને કારણ તૈણીને ભૂલીને જીવ કોઈ દિવસ ભગવત ધ્યાનને બળે આત્મામાં પોતાનામાં પોતે બિરાજતો નથી, સ્વસ્વરૂપે થતો નથી. એટલે એમને એમનું દર્શન ક્યાંથી થાય? મહારાજ કે જો ભગવાનનું ધ્યાન ધરે તો ઉજ્જવળ તેજોમાં એવું પોતાનું સ્વરૂપ દેખાય અને એ સ્વરૂપમાં ભગવાનનો સાક્ષાત્કાર થાય, પરમાત્માના દર્શન થાય અને જીવ નારદ સુખ સનકાદિ જેવો સુખીઓ થાય. પરંતુ આવું કોઈ નહીં કરવું નથી. ભગવાનનું સુખ કોઈને જોતું નથી. આ અમથા થોડી ઘણી મહેનત કરે ને પછી કે મને ધ્યાન માનસીમાં બહુ સુખ નથી આવતું. શું થાય છે કે ભગવાનનું બહુ સુખ નથી આવતું, ભગવાનનું બહુ, હા ભગવાનનું સુખ નથી આવતું. શેનું આવે છે? ભગવાનનું સુખ નથી આવતું. વાત એમ છે, ભગવાનના સુખનો ભૂખ્યો હોય ને એને ભગવાનનું સુખ આવે. કોને આવે ભાઈ? ભૂખ્યો હોય એને. સરસ મજાનું ભોજન હોય, આપણે ત્રણ જણાને જમવા બેહાડવાના, એક કડકડીને ભૂખ્યો થયો એને, એક ગળા સુધી જમીન બેઠો હોય એને, અને એક ખરેખરો માંદો હોય એને. કડકડીને ભૂખ્યો થયો હોય ને એ જમે ને એને સ્વાદ આવે, ભૂખ મટે અને શરીરમાં ફાયદો અને પુષ્ટિ થાય અને ત્રણ ફાયદા થાય. બીજા નંબરનો છે ને એને કાંઈ ભોજન ખાય ખરો પણ કાંઈ હવાદ આવે નહીં. અને ત્રીજો છે ને એ તો કડવું લાગે, બરોબર, ભોજન એનું ઈ, પણ તઈને ફેર પડ્યો કે ન પડ્યો બોલો. એકને કડવું લાગ્યું, એકને ફીકું લાગ્યું, એકને બહુ મીઠું લાગ્યું. આપણે બધા એક હારે મંદિરે જઈ ઘનશ્યામ મહારાજના નારાયણ મુનિ દેવના બધાના દર્શન કરી, એકને બહુ પ્રભુ મીઠા લાગે, બહુ સુખ આવે દર્શન કરવા, એકને ફીકા લાગે, પરાયણ લઈ ગયા ને કડવું લાગે. આખો આધાર ભૂખ ઉપર છે. આપણને ભગવાનની ભૂખ ક્યાં છે? ભૂખ જ નથી. આપણે બહાર ક્યાંય જવું નથી. આ સભામાં જેટલા બેઠા છે ને એટલાનું જો ઇન્ટરવ્યુ લીધું હોય, એક બાજુ ઇન્ટરવ્યુ ઓફિસ ખોલીએ, વન બાય વન ક્રમશ બધાને ત્યાં જવાનું, એને ખાલી એટલો જ સવાલ પૂછવાનો, આપનું આ દુનિયામાં આગમન થયું છે, જન્મીને આટલા દિવસ થયા, હવે અમારે તમને આટલી ઉંમરે એક પ્રશ્ન કરવાનો છે, આપની જિંદગીની જરૂરિયાતો નોંધાવો, લખાવો, તમારે જીવનમાં શું શું જરૂર છે લખાવો. લખાવી મળી જશે બધું જ, અહીં લખાવો એ ટપાટક મળે. લખાવા તો કહે છે લખો, થોકબંધ રૂપિયાની જરૂર છે લખો. કેટલા બોલ, કેટલા આપો એમ છો? અરે બોલને બેઠા, 10 કરોડ 15 કરોડ, અબજ 2000, 25 અબજ, લખાય, બોલ બોલ, તું લખાય. બીજો પછી લખા કે બીજો, શરીરમાં બહુ હરખાઈ નથી રહેતી, થોડુંક સ્વાસ્થ્ય આપો 2-5 કિલો. આ લખો સ્વાસ્થ્ય. ચાલો આગળ. ઓકે, થોડું આમ રૂપ હોય ને, રૂપ તો માણા આમ સામું જોવે એમ, થોડુંક રૂપ આપી દો એમ, મસ્ત આમ દેખાવડો રૂપાળો એમ લાગુ એમ. આ તો બાથરૂમમાંથી નાઈન નીકળતા હોય ને કોઈ હામો મળે ને એમ કે કેમ નાયા નહીં, નાઈ લો ને. મારા દીકરાનું નાઈ તો કોઈને કાંઈ ફેર જણાતો નથી. અને ઘણા માણસો તો સવારમાં જાગીને બેઠા હોય, નાયા ન હોય તો આપણે એને જોઈને એમ કે ક્યારે નાઈ લીધું, એવા રૂપાળા લાગે વગર નાયે. આ તો આખા હાબુ ગહી નાખીએ છીએ તોય કાંઈ ફેર પડતો નહીં. થોડુંક રૂપ લખો, ત્રીજે નંબરે રૂપ. હાલો ચોથું, અગા બીજું બધું તો ઠીક છે પણ પત્નીમાં કાંઈ મજા નથી. આપણું કાંઈક સાંભળે, થોડુંક માને, આ બહારથી થાક્યા પાક્યા આવ્યા હોય ને આપણને જરાક આશા હોય કે બે મીઠા વેણ બોલે તો આપણો થાક ઉતરી જાય. બહાર તો ગાડું ખાઈને આવ્યા તો ઘરમાં શણકા કરે. એક હારી પત્ની લખો. ચાલો ચોથે નંબરે પત્ની ઠબકારો ને બીજું. આગળ સારા ડાયા છોકરા હોય ને ઠીક રે, જીવનમાં સોસાયટી વાળા કે દીકરા ઘણાના જોયા પણ તમારા દીકરા એટલે ભાઈ ભાઈ, હે જાણે દેવના દીકરા હોય, એટલે અમે દેવ હોય તમારા હોય ને દેવના દીકરા. બોલો, હારો હારો લખો છોકરા લખો. બોલો બીજું, આમ તો કાંઈ વાંધો નથી, બધી રીતે સારું છે, ડાબી બાજુ વાળો સારો છે, ઉપલે માળે એમ માણે સારો રહેશે, પણ હારો અમારા મકાન હેઠે રહેશે ને ઈવડો એ પાડોશી નેથી કંઈક જાય ને કોઈ ખારા માણા આવે એવું લખો. બહુ ખરાબ છે, હારો એવો હેરાન કરે છે. પાડોશી બદલવાનું લખાવે. હારું લખ્યું બોલ હવે. પછી કે આમ તો બધું સારું છે, પણ અમારો ઓલો વેવાય છે ને, મારા દીકરે હેરાન કરી નહીં. પેલા તો બહુ સારો જાણીને અમે કરેલું, તેથી એમ જ હોય ને, એવો નીકળ્યો ને કે છે એ એક દુઃખ ટળે ને તો સારું. આમ નામ જરૂરિયાતો લખાવે, એ 10-15 જરૂરિયાત લખે, એમાં એકેયમાં એવું ન આવે કે મારે ભગવાનનું સુખ જોતું છે લખો, એમ મારે ભગવાનનો આનંદ જોતો છે એવું આવે જ નહીં. મલકર તે હરિભગતને ન આવે તો બીજા જગતના જીવ તો છે ને એ વસ્તુ લખાવે, કેમ જે એની જ કોઈ જરૂર જ નથી. પછી સવાલ એવો ઊભો થાય તો પછી આટલું બધું માણસ પ્રભુ ભજે શું કામ, તે શું ભગવાનના સુખ માટે બધા ભગવાનને ભજે છે તો? અલ્યા ભાઈ, આ બધા સંસારના સુખ બરાબર મળે એટલે એની માળા ફેરવી છે, એની કાંઈ જરૂર નથી. સમજાણું તમને? બસ આપણે અહીંયા જ મોટા મોટી ખોટ છે. બહુ કથા સાંભળી નાખી પણ કાંઈ જ્ઞાન આવ્યું નહીં, મુશ્કેલી આ છે. આપણે છે ને થોડીક તકલીફો છે. કેવા પ્રકારની કહું? એક તકલીફી, આપણે ભગવાનને માનીએ, ભગવાનનું ન માનીએ. આમ બહુ તમને તકલીફ જેવું નહીં લાગે, આમ જરીક જરીક જેવું લાગશે. શું બહુ તકલીફ જેવું નહીં? આ એક આપણી મુશ્કેલી છે. બીજું ખબર છે તમને? આપણે ભગવાનને ન માગીએ, ભગવાન પાસેથી માગીએ. આમાં થોડોક જ ફેર છે, બહુ લાંબો નથી. ભગવાન પાસેથી આપણે કંઈક જોઈએ છીએ, ભગવાન નહીં, થોડોક જ ફેર છે ને, એવું છે. એટલે અજ્ઞાન આપણને બહુ હેરાન કરે છે. સાચો શુદ્ધ સત્સંગ થાય, જેમ સમજવું ઘટે એમ સમજાય, ઝીણાભાઈ જેવા ભક્તના આખ્યાન દ્વારા, ભગવાન સ્વામિનારાયણની દિવ્ય વાતો દ્વારા કાંઈક અંતરમાં અંજવાળું થાય તો મજા બહુ આવે. ભગવાનમાં અપાર સુખ છે, અપાર સુખ છે. પણ ભગવાનના સુખની જરૂરિયાત હજી મારે તમને નથી, આ મોટી મુશ્કેલી છે. ઓલી વાત તમે સાંભળી છે, જૂના જમાનામાં બ્રાહ્મણો કંકોત્રી આપવા જતા, તેથી આ કોઈ વ્યવસ્થા નહોતી. જાણું ટેલિફોન તો શું, આજ નહોતું ડાકઘર પત્ર પહોંચાડવાનું. તે એક બ્રાહ્મણ કોકને ત્યાં ગયેલો ને પછીમાં કાંઈ ભૂખ લાગે એને માટે બશેર ડાળિયા થોડો ગોળ લીધેલો. પછી ચાલ્યો જતો હતો, વચ્ચેમાં એક વાવ આવી, વાવમાં પાણી હતું, ભૂખ લાગેલી એટલે એમાંથી પાણીનો મોટો લોટો ગાળીને ભર્યો ને ડાળિયાને ગોળ કાઢીને મંડ્યા ઝાપટવા. ડાળિયાને ગોળ બધું ખાઈ ગયા, ઉપર લોટો પાણી પીધું, ઉનાળો હતો, પછી બીજો લોટો એક ભરી લીધો હારે હાલ્યા જાય ને પાણી પીશ બહુ થઈ ને પાણી પીતા જાય, કે ડાળિયાને ગોળ ખાધા એટલે એ પાણી પીતા પીતા એ ગામ ગયો. હવે ત્યાં તો બહુ સારું જમણ બનાવ્યું હતું, જલેબી હાટાન ભજીયાન ગોટાન મજાનું હતું. પછી આવો આવો ભૂદેવ કે લ્યો બેસી જાઓ, એટલે ભૂદેવ તો બેઠા. ત્યાં તો આગળ ભાઈ જલેબી ને હાટાન ભજીયાન બધું પીરશું, તેમ હામું જોજો કરે. ત્યારે પહેલા એ કીધું, ભૂદેવ આમ હામું કાં જોજો કરો, જમો બાપ જમો, તે આમ જોયા કરે. ભલે આગ્રહ કર્યો કે આમ કાં બેઠા રહ્યા, લ્યો આ જલેબી હે પાણીદાર ચાણી સડાવેલી, હોઠે ભાંગે એવી ભાઈ લ્યો. તે શું જમે? પછી બોલ્યા, જમવું તો છે, એટલે તારે જમતા કેમ નથી? શું જલેબી નથી ભાવતી? આ હાટા બનાવ્યા છે નહીં તમને ફાવતા? ફાવે છે ને, જલેબી ભાવે છે, હાટા ભાવે છે, બધું ફાવે છે. તે શું ખાવું નથી? ઘણું ખાવું છે. તે ગળશો ને? હું ગળશે કા? ડાળીએ ઘર ગાયલું જ કે? ડાળીએ ઘર ગાયલું જ, એમ એને જવાબ આપ્યો. એમ મને ને તમને ભગવાન ગમે છે. ભગવાનનું સુખ આપણે ભોગવવું છે, ઘણું ભોગવવું છે. ભગવાન વાલા લાગે છે, એટલે તો આપણે તિલક ચાંદલ્યો કરીએ, કંઠી પહેરીએ, સત્સંગમાં આવીએ છીએ, ભજન કરીએ છીએ, ઘણું ફાવે છે. પરંતુ પંચ વિષયે ઘર ગાયલું છે. એને ડાળીએ ઘર ગાયલું ને, એમ આપણને છે ને શબ્દ સ્પર્શે રૂપ રસે ઘર ગાયલું છે. એ બહુ ગળહટા લાગે છે ને, એ રોજ ભોગવીએ છીએ. કેતા રોજ ડાળિયાને ગોળ ખાઈને પાણી પીસ થાય છે, એટલે જલેબી ને હાટા પીડ્યા રહેશે. એમ રોજ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ને દેહરૂપ થઈને બરાબર ભોગવીએ છીએ, એટલે ભગવાનમાં કોઈ દી વૃત્તિઓ એકાકાર થાય નહીં, મૂર્તિનું સુખ પમાય નહીં. જય સ્વામિનારાયણ. એમને મરી જવાના. મુશ્કેલી આ થઈ છે. કોઈ સાચો સુરવીર હોય, ભગવાનમાં પ્રીતિ વાળો, અને સમજણ પાછી હોય કે મારો જન્મ તો કેવળ ભગવાન મેળવવા છે, ભગવાનનો આનંદ જ મારે પામવો છે, એમ સમજીને જો ભગવાન હારે ઇન્દ્રિયોને જોડે, વૃત્તિઓને જોડે, તો એને ભગવાનનો આનંદ ધીમે 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 આવવા માંડે. અને જ્યારે ભગવાનનું સ્વરૂપ સમજાય ત્યારે પંચ વિષય ઝેર જેવા થઈ જાય. પછી ક્યાંય પંચ વિષયમાં રાગ રહે નહીં. પછી તો મહારાજ કે કાગદી લીંબુ ચૂસ્યા હોય અને દાંત અંબાઈ જાય તો રાંધેલો ભાતય માંડ માંડ ખવાય. એમ જેને ભગવાનના સ્વરૂપના મહાત્મય જ્ઞાન રૂપી ખટાશ ચડી જાય, એને દેહ નિભાવવા પૂરતા પંચ વિષય માંડ માંડ ભોગવાય, પણ એમાં ક્યાંય એને રસ મનાય નહીં, સુખ મનાય નહીં, એની આખી સ્થિતિ બદલાઈ જાય. એ આખો આખો ફરી જાય. આખો એ ભગત આખો ભગવાનમય થઈ જાય. એ વાત જ આખી જુદી છે. એ તો રોમે રોમ પ્રભુથી ભર્યો હોય, મૂર્તિથી ભર્યો હોય, એનો આનંદ ન્યારો હોય. કેમ જે એને મૂર્તિ સાથે અતિશય ગાઢ પ્રેમ થયો છે, માટે એના વિના એને હાલતું નથી, અને જગતના સુખ હવે એને ફાવતા નથી. એ આખી વાત જુદી છે. હરિભગત થયા ઘણા વર્ષથી, પણ ભગવાનનું ભજન જેવું કરવું ઘટે એવું એકાગ્ર ચિત્તથી અતિ મહિમા સમજીને અતિ ઉત્સાહથી પ્રેમમય થઈને થયું જ નહીં, બની શક્યું નહીં. વ્યવહારે એટલા બધા જકડી રાખ્યા, પકડી રાખ્યા કે ભગવાન સાથે જોડાવાનો, ભજનનો, ધ્યાનનો અભ્યાસ થયો જ નહીં. ચાતુર્માસમાં નિયમ લીધું હોય એ ન થાય, મહિનો બે મહિનો થઈને ક્યારે બંધ થઈ જાય, એ તો ચાતુર્માસ પૂરો થાય ત્યારે ખબર ન પડે કે મેં હું નિયમ લીધા હતી. થામું કહ્યું જાય. ઘણા તો તમારે દેવપોઢી એકાદશી આવે ને મંદિરમાં સભામાં નિયમ બિયમ લેવા જાય તો પાંચ પાંચ ને સાત આઠ લખાવે, લખો પચી માળા, પચી દંડવટ, સમજ્યા, એક વર્ષના વ્રત, અને પછી તો હું નિયમ લીધા હતી એ ન ખબર હોય. આવું બધું હાવ રેલ ખાતું મોટા ભાગના નિયમો ભૂલી બહુ જાય. આ જીવ છે ને ભૂલી બહુ જાય. ભગવાન ભજવા તો નીકળ્યો છે પણ એક તાન નથી રહેતો, એક તાન નથી રહેતો. માયા આડો અવળો છે ને ખેવી નાખે છે, એટલે નથી ભગવાન પમાતા. નહીતર કોણ એવો આત્મા છે કે એમાં પરમાત્મા નથી બેઠા? જીવ જીવે અંતર્યામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશો સૌ સર્વકર્મ ફલપ્રદ. સમજ્યા? શિક્ષાપત્રી, જેમ દેહમાં જીવ રહ્યો છે તેમ જીવમાં ભગવાન રહ્યા છે, એમ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે. કોઈ પૂછે ભગવાન ક્યાં રહ્યા છે, તેને છાતી ઠોકીને કહી શકાય કે ભગવાન મારા હાથમાં રહ્યા છે, મારા ઘટમાં બિરાજતા શ્રી નાથજી. અમનાજી નહીં સાંભળ્યું તમે? શ્રી મહાપ્રભુજી ભગવાન બિરાજે છે. બોલો, શિક્ષાપત્રી ક્યાં છે? ખાલી સાકાર બિરાજે છે, આત્મામાં ભગવાન. તે લોયાનું 15મું કે છે. નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, તમે જીવનું સ્વરૂપ તો નિરાકાર કહ્યું, ત્યારે જીવને વિશે જે ભગવાન રહ્યા છે તે સાકાર રહ્યા છે કે નિરાકાર રહ્યા છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે દાષ્ટાંત આપીને વાત કરી ગોપીઓની, કે એને કઈ મોકલ્યું કે જેમ પંચ મહાભૂત આ બ્રહ્માંડમાં રહ્યા છે, એના એ પંચ મહાભૂત બધા જીવમાં રહ્યા છે. મહારાજ કે જેમ પંચ મહાભૂત આઈ રહ્યા છે એમ હું મથુરા રહ્યો છું, અને એના એ પંચ મહાભૂત જેમ દેહમાં રહ્યા છે એમ હું તમારે સાથે રહ્યો છું. હું તમને નથી દેખાતો, એ તો તમારી ઇન્દ્રિયોની વૃત્તિઓ મારા સ્વરૂપમાં નિરોધ પામે એટલે કે એકાગ્ર થઈને જોડાય એટલા માટે નથી દેખાતો, પણ રહ્યો છું તો મૂર્તિમાન જ. આત્મામાં ભગવાન નિરાકાર રહ્યા છે મૂર્તિમાન, એનો જવાબ સ્વામિનારાયણ ભગવાને એવો આપ્યો કે રહ્યો છું તો મૂર્તિમાન જ. એમ આપણા દરેક ચેતનમાં ભગવાન મૂર્તિમાન સાક્ષાત પ્રગટ પ્રમાણ બિરાજે છે, પ્રગટ પ્રમાણ બિરાજે. આત્મા અને આત્માના આત્મા પરમેશ્વર, એને બંનેને શરીર શરીરી ભાવ છે, દેહદેહી ભાવ છે. જેમ શરીરી વિના શરીર નહીં, દેહી વિના દેહ નહીં, એમ આત્મા પરમાત્મા વિના હોઈ શકે જ નહીં. એને બેયને એક જ જગ્યાએ રહેવાપણું છે, અપ્રથક સિદ્ધ સંબંધ છે, છૂટા છૂટે નહીં એવી ઓતપ્રોતતા છે. કેમ જે શરીર શરીરી ભાવ છે તો પણ આ જીવને સત્ય એવા પરમાત્માનો આનંદ નથી આવતો, અને અસત્ય ને દુઃખરૂપ ને નાશવંત ને વિકારવાન જડ એવા શરીરનો આનંદ આવે છે. કેમ જે એની સાથે એને પ્રીતિ છે ને એકાત્મતા છે. એવી ને એવી પ્રીતિ ભગવાન ને ભગવાનના સંતમાં જો થાય આત્મબુદ્ધિ, તો એને ભગવાનનો આનંદ નિર્વિકલ્પ સમાધિ જેવો જ, સમાધિ વિના અખંડ રહે એમ અંત્યના 11મા કહ્યું છે. પણ જો એવી રીતે ભગવાન સાથે ગાઢ પ્રીતિ થાય તો ને, અને એમ સમય કાઢીને કોઈ ભગવાનમાં જોડાવા મહેનત ક્યાં કરે છે ભાઈ? ખરેખર બહુ અઘરું કામ છે, બહુ અઘરું કામ છે. કોઈ કોઈ વિરલા માણસ આ ધ્યેયને ચૂક્યા વિના મહેનત કરે છે, અને ઘણાને તો દિવસ ઉપર દિવસ જાય છે, કાંઈ ભાનય નથી કે શું કામ જીવીએ છીએ, શા માટે જીવીએ છીએ. બાકી તો આ લોકના પદાર્થને બંગલાને માન મળે એ જ જાણે ભગવાનની કૃપા મળી, આમ મોટા ભાગના મનાઈશ, પછી આગળનો કોઈ વિચાર એ થતો નથી. હે સમજો, જો ભગવાન મેળવવા હોય તો આ ભગવાનના લીલા ચરિત્ર ગાતા ગાતા આટલા ભગવાનના વચનામૃતો યાદ કર્યા. હવે થોડીક ભગવાનની વાતો કરીએ, મજા બહુ આવે છે. સ્વામિનારાયણ ભગવાન એકવાર જૂનાગઢ પધાર્યા છે, સાથે સંતો છે, પાર્ષદો છે, અસવારો છે, હરિભક્તો છે, ઠાઠમાઠ સાથે જૂનાગઢ પધાર્યા. જૂનાગઢના પાદરમાં કાળવો છે, કાળવો નદી છે. કાળવા નદીના કાંઠે એક અવેડાવાળી વાવ છે. અવેડાવાળી વાવની પાસે એક આંબાનું વૃક્ષ છે. ભગવાન સ્વામિનારાયણ એ આંબાના વૃક્ષ હેઠે બેઠા, એટલે એને હેઠે ઉતારો કર્યો. પછી મહારાજે તે વાવમાં સ્નાન કર્યું, બધા ભક્તો સંતો નાયા ભગવાનના પ્રસાદીના પાણીમાં. પછી ગામમાં સમાચાર મોકલ્યા, એટલે ગામમાંથી બધા હરિભક્તો આવ્યા. બધા હરિભક્તો આવ્યા એટલે ભગવાન સ્વામિનારાયણ એ વાવનું જે નાળ હોય એના ઉગમણે કાંઠે સભા કરીને બેઠા, અને હરિભક્તોની આગળ માંડ્યા વાતો કરવા. એમાં રામજીભાઈ બ્રાહ્મણ હતા, નાગર બ્રાહ્મણ. એ થાળ લઈને આવ્યા, એટલે ભગવાન સ્વામિનારાયણ ઉઠ્યા અને થાળ જમવા બેઠા. ભાવથી એનો થાળ પ્રભુ જીમ્યા, દાળ ભાત શાક રોટલી ભજીયા બધું છલો કરી મુખવાસ લીધો. અને પછી હરિભક્તો બધા કહે છે કે મહારાજ ગામમાં પધારો. બહુ બધાએ વિનંતી કરી, મહારાજ ગયાલો. પછી ભગવાન સ્વામિનારાયણ જૂનાગઢમાં ગયા, ઝીણાભાઈના દિવાન ખાનામાં મહારાજે ઉતારો કર્યો અને આરામ કર્યો. બીજે દિવસે ભગવાન શ્રીહરિ સવારે જાગ્યા. મહારાજ કે આપણે દામાકુંડે નાહવા જવું, તૈયાર થયા બધા અને દામોદર કુંડે નાહવા ગયા છે. દામોદર કુંડમાં ભગવાન શ્રીહરિ સ્નાન કરે છે. એ વખતે ગામમાં એટલે કે જૂનાગઢમાં એક નાગરબાઈને સંકલ્પ થયો. શું સંકલ્પ થયો? તો હું સરસ મજાનું ઉકાળેલું ઘાટું કરેલું દૂધ, એમાં બદામ પિસ્તા કેસર સાકર નાખી સરસ મજાનો લોટો ભરી અને આ જે સહજાનંદ સ્વામી કહેવાય છે એમને માટે લઈ જાઉ અને એ મારી પાસેથી માગીને જો દૂધ પીવે તો હું એને અંતરિયામી ભગવાન જાણું. આવો એ બાઈએ વિચાર કર્યો. સરસ મજાનું દૂધ ગરમ કરીને કાઢ્યું એટલે થોડું ઘાટું કર્યું, અંદર સાકર નાખી, પછી બદામ કાજુ નાખ્યા, કેસર નાખ્યું, એનો લોટો ભર્યો, પછી આમ કપડે ઢાંકી ઝીણાભાઈના દિવાન ખાનામાં આવીને પૂછ્યું, સહજાનંદ સ્વામી અહીં છે? એટલે કોકે કહ્યું કે દામોદર કુંડે નાવા ગયા છે. ઠીક, ત્યાંથી દામોદર કુંડે આવી છે એ બાઈ. શ્રી હરિ દામોદર કુંડમાં સ્નાન કરીને બહાર નીકળ્યા. ભીનું ધોતિયું બદલી પિતાંબર પ્રભુ પહેરે છે અને આ નાગરબાઈ હાડલામાં લોટો હંઘરી અને ત્યાં આવીને ઊભી છે. મહારાજ ઝટપટ પિતાંબર પહેરી ખેસ ઓઢી બીજા બધા હજી હમાનમા થાય છે ત્યાં પ્રભુ એ બાઈની પાસે ગયા અને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બાઈ, અમારા હારું તમે બહુ સરસ દૂધ લઈને આવ્યા છો, પણ આમ હંગરી કેમ રાખ્યો છે? લાવો દૂધ. દૂધ માંગ્યું હો. બાઈએ બહુ ભાવથી પ્રભુને દૂધ આપ્યું. અનંત બ્રહ્માંડનો સ્વામી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એનો ભાવ જોઈ બે હાથે લોટો પકડી અને માંડ્યા ઘટક ઘટક દૂધ પીવા. મુશે દોરો પડી ગયો દૂધનો. બાઈને લોટો પાછો આપ્યો. સામું સામું જોઈ રહી અને પછી બોલી, અહો તમે મનુષ્ય રૂપમાં સાક્ષાત ભગવાન છો, તમે પોતે અંતર્યામી છો, અમ જેવાના ભાવ પૂરા કરવા ધરતી ઉપર આવા આકારે બિરાજો છો. આજ હું ભાગ્યશાળી થઈ ગઈ નાથ. હે પ્રભુ, આજથી હું તમારી થાઉં છું, મને તમારી ભગત બનાવો. તમને મેં ઓળખ્યા, તમે સમગ્ર ભુવનના સ્વામી છો, બહુ મારા ઉપર કરુણા કરી મારું દૂધ માગીને પીધું. ધન્ય થઈ ગઈ, આજ હું ધન્ય થઈ ગઈ પ્રભુ, એમ કહીને બાઈ પગમાં પડી. ભગવાન સ્વામિનારાયણે તે બાઈને વર્તમાન ધરાવ્યા અને કંઠી બાંધી. બાઈ રાજી થઈને ઘેર ગઈ અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ દિલમાં વસી ગઈ. દઢ ચુસ્ત નિશ્ચયવાન થઈને ભક્ત બની. આમ ભગવાન સ્વામિનારાયણે એ બાઈનું કલ્યાણ કર્યું. પછી મહારાજ ત્યાંથી દામોદર દેવના દર્શન કરવા ગયા. પૂજારીને જય નારાયણ કહ્યા. પૂજારી ભાવનાવાળો હતો. મહારાજે એને એક ખૂબો ભરીને કોરિયો અપાવી છે. પૂજારીનો દાળદર કાઢી નાખ્યો. પૂજારી રાજી થઈ ગયો. અને પછી પ્રભુજી બધા ભક્તોની સાથે વિટાઈ જૂનાગઢમાં પધાર્યા. ગામમાં જીણાભાઈના દીવાન ખાનામાં ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે. ખૂબ ખૂબ આનંદ થયો. બ્રહ્મચારીએ થાળ કર્યો ત્યાં સુધી મહારાજે બધાને જ્ઞાન વાર્તા કરી. અને બ્રહ્મચારીએ પછી મહારાજને આવીને કહ્યું, પ્રભુ થાળ તૈયાર. મહારાજ ઉઠ્યા, બહુ ભાવથી ભગવાન થાળ જમ્યા છે. પછી બધાએ સંતો હરિભક્તોને મહારાજે પ્રેમથી પીરસીને જમાડ્યા છે. અને પછી ભગવાન શ્રીહરિએ કહ્યું કે હવે અમે થોડો આરામ કરશું. સુંદર મજાનો ઢોલિયોનો પાઠ પાથરી છે. અને ભગવાન સ્વામિનારાયણ 2 કલાક પછી પોઢ્યા છે. 2 કલાક પોઢ્યા પછી પ્રભુ જાગ્યા ત્યારે ગામના ભાવિક ભક્તોએ ભગવાનને ખૂબ પ્રેમભરી વિનંતી કરી કે મહારાજ પધરામણી કરો તો સારું, અમારા બધાની બહુ ભાવના છે, અમારે ઘેર ઘેર તમારા પ્રગટ પ્રભુના પગલાં થાય, અમે ધન્ય થઈ જઈએ. મહારાજ ભગવાન રાજી થયા, એમની વિનંતીનો સ્વીકાર કર્યો. અને પછી પ્રભુ પધરામણીએ નીકળ્યા. એક પછી એક ઘેરે પધરામણીએ જાય, બધાએ ભગવાનને હાકર ધરાવે, બધે ભગવાન હાકર જમે. 60 ઘેરે પધરામણી કરીને 60 ઘેરે હાકર જમ્યા છે. હરિભક્તો બાય ભાઈ રાજી રાજી થઈ ગયા. પછી પ્રભુ ઉતારે આવ્યા. ઉતારે આવીને સાંજે પછી ખૂબ કથા વાર્તા કરીને હરિભગતને ખૂબ સુખિયા કર્યા. અને પછી પ્રભુ પોઢ્યા. ભગવાન જૂનાગઢ દીવાન ખાનામાં પોઢ્યા છે. એ વખતે ગામમાં એક અંબાશંકર કરીને નાગર બ્રાહ્મણ રહે છે અને એની પત્નીનું નામ છે બાવુબેન. બાવુબેન એટલે બાવુબા. આ બે માણાને વિચાર આવે છે કે આ સહજાનંદ સ્વામી કહેવાય છે, એણે ઘણા સાધુ બનાવ્યા. જો ને હમણાં ગામમાં પધરામણીઓ કરતા લોકો એને ભગવાન માને છે. ભગવાન હશે કે શું હશે? બે માણસ વિચાર કરે કે આપણે કંઈક પારખું લઈ મળીને નક્કી કર્યું કે કાલે આપણે થાળ બનાવીએ સરસ મજાનો. અને એ સહજાનંદ સ્વામી યાને કે સ્વામિનારાયણ વગર નોતરે જો આપણે ઘરે જમવા આવે તો આપણે એને ભગવાન માનવા અને એમને પૂછવા, એમનું ભજન ધ્યાન કરવું, અને આપણા બધાય છોકરાઓને પણ એમને પગે લગાડીને એમનો મહિમા કહીને એમની કંઠીઓ બંધાવી સ્વામિનારાયણના ચુસ્ત સત્સંગી કુટુંબ આખું બની જવું અને સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ પાળવો અને એમની આજ્ઞા પાળવી. આવું બે માણસે નક્કી કર્યું. ભગવાન શ્રી હરિ દીવાન ખાનામાં પોઢ્યા છે. અંબાશંકર અને બાવુબા આવા ઘાટ સંકલ્પ કરીને હૂતા. એ હવારમાં બ્રાહ્મણ બ્રાહ્મણી જાગ્યા, પવિત્ર થઈ સુંદર મજાનો એણે થાળ બનાવ્યો છે. દૂધપાક બનાવ્યો, પૂરી બનાવી છે, શાક બનાવ્યું, દાળ બનાવી, ભાત બનાવ્યા, ભજીયા બનાવ્યા, ચટણી બનાવી છે, મરચાં તળ્યા છે, પાપડ કર્યા, અથાણું તૈયાર કર્યું, મુખવાસ એક વાટકીમાં મૂક્યો છે અને આમ ચમચીઓ દૂધપાકમાં ગોઠવી દીધી છે. સરસ મજાનો થાળ કર્યો. અને બાવુબા હવે રાહ જોવે છે. આ બાજુ ભગવાન સ્વામિનારાયણ સવારે જાગ્યા. જાગી નાય ધોઈ નિત્ય કર્મ કરે છે અને પછી ભગવાનને માટે ઝીણાભાઈ પૂજા લાવે છે. મહારાજે એમની પૂજા અંગીકાર કરી સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કર્યા, સુંદર મજાનો માથે ફેંટો બાંધી અને ભગવાન શ્રીહરિ દીવાન ખાનામાં આવીને બિરાજ્યા. બધા હરિભક્તો સંતો બેઠા છે, ભગવાન જ્ઞાન વાર્તા કરે છે. એમાં બ્રહ્મચારી પછી પગે લાગવા આવ્યા મહારાજને. ઝીણોભાઈને ઊભો છે. ઝીણોભાઈ કે મહારાજ સરસ મજાનો થાળ બ્રહ્મચારીને કયો બનાવે અને તમે ભાવથી જમો, સંતોને માટે પણ રસોઈ કરાવો, હરિભક્તોને માટે પણ ખૂબ સારા લાડુ બાડુ બનાવો અને બધાએ મારું જમે, મારો બેડો પાર થઈ જાય પ્રભુ. ત્યારે બ્રહ્મચારીએ મહારાજને કહ્યું, મહારાજ બોલો શું આજ્ઞા છે, શું આજ થાળમાં બનાવીએ? બ્રહ્મચારી, આજ તો અમારે ગામમાંથી નોતરું આવ્યું છે. બ્રહ્મચારી કે ક્યારે આવ્યું છે? તો કે આવ્યું છે. કોણ કહી ગયું? તો કહી ગયા છે. બ્રહ્મચારી કે તમારે આવ્યું છે? મારે નથી આવ્યું. મહારાજ કે અમારે આવ્યું છે, માટે તમે થાળ નો બનાવતા. આપણે 11 વાગ્યે જમવા જવાનું છે. આવી વાત કરી મહારાજ. બ્રહ્મચારી કે હારું, તો આ બેઠા માળા લઈને કાહટી મોટી. આવા નવા જો તૈયાર નોતરા તમારે આવી જતા હોય ને કાયમ, તો અમારે ધુમાડો ખાવો નહીં, માળા ફેરવી. પછી તો કથા વાર્તા કરી. 11 વાગ્યા એટલે મહારાજ ઉભા થયા. ભગુજી, હું કે તમે હારે આલો. રતનજી બાપુ તમે આવો. મૈયાજી એક તમે આવો. અને બ્રહ્મચારી ઉઠો. પણ આ કોઈ બોલાવા એવું નથી, કોઈ કેવા હાલો ને ભાઈ. હવે એ બધું અંડરગ્રાઉન્ડ લાઈન છે, બહાર ન દેખાય. માલિકો એના વ્યવ જ ચાલુ હોય, વાઇબ્રેશનો. ભગવાન છે ને એમની વાત જુદી છે. આખી સાચા ભાવથી જો પરમેશ્વરને ભજીએ ને તો તરત ઉદ્ધાર થાય. હો નિષ્કપટ નિર્મળ અંતરથી પ્રેમ થાય ને તો બેડો તરત પાર. પણ હવે આપણે ભજન જાજો કરીને, દેખાડો જાજો કરીને, પાછો બખેડો જાજો કરીને, આ બધું છે ને કઈ કીધા જેવું નથી. હા, નહીતર તો આમાં કઈ બહુ લાંબુ ભગવાનને નથી. કઈ ઉપડ્યા ને ભાઈ જઈને ખડકી ખખડાવી, ઉગાડજો. કોણ? અમે. અમે કોણ? તમે જેને માટે થાળ કરીને બેઠા છો એ? ઓહો, આ તો આવ્યા. સાવ સાવ ઝટ ખોલો. અંબારામ ભાઈ તો ભાઈ એકદમ હાફળા બફળા ઉભા થયા. ખડકી ખોલી. ઓહો, આવો આવો, લ્યો, આવો આવો, પધારો પધારો પધારો. અલી ઉઠે, આવી ગયા આવી ગયા. હૈયામાં હેતનો પાર નહીં. હો, ત્યાં વળી બાબુબાઈ એ બીજા બે સંકલ્પ કર્યા. એ કે હાલું, એક તો લાકડે માકડે હાસ ઉપડી જાય નહીં ને, આપણે વળી પાછા એ ભગવાન છે માનીને બેસીને પછી પાછું વાળું છેલ્લે બીજું નીકળે ને ઉપાધિનો પાર નહીં. એના કરતા છે ને હજી જરાક પાકું કરું. બે સંકલ્પ બીજા ઠપ કર્યા. એ કે પોતે નાવાનું કે, અને મારે જૂની તાંબા કુંડીમાં નાવા માટે પાણી આપવું. અને એમ બોલે કે જૂની નહીં, નવી તાંબા કુંડી અંદર છે એમાં પાણી ભરીને આપો તો ભગવાન માનવા. અને નહીં કદાચ એવું એ તો બોલે, કઈ ખબર નહીં, ઓટોમેટિક થઈ જાય તો. પણ કે પછી છે ને હું બીજું જૂનું પિત્તાંબર આપીશ પહેરવા. અને એ વખતે એમ કે જૂનું નહીં, પટારામાંથી નવું પિત્તાંબર કાઢી દો. તારે ભગવાન હાસા એમ કહીને મહારાજ ને ત્યાં મંદિર લઈ ગયા. વાહે વાહે બ્રહ્મચારી, આઈ નોતરું આવ્યું છે એમને, કઈ વાંધો નહીં. ત્યાં બાહુભાઈ કીધું કે મહારાજ હાલો જમવા પધારો. મહારાજ કે અમારે સ્નાન કરવું જોઈએ ને, અમે બ્રાહ્મણ એમને થોડું જમાય. તો કે હા, ઈ હાચું, પેલા અમને સ્નાન કરાવો. બહુ સારું, હાલો નાવા બેસો. પછી ભગવાન શ્રી હરિ સ્નાન કરવા બેઠા એના ઘરમાં ચોકડીમાં. સમજ્યા? જૂની તાંબા કુંડીમાં પાણી આપ્યું. મહારાજ કે જૂની નહીં, નવી તાંબા કુંડી જંદે એમાં પાણી રેડો. બાબુબાને બહુ ભાવ થયો. માળો હાવ ભગવાન છે આ, નક્કી આ માણા નથી. પછી સ્નાન કરાય. પછી ઉઠ્યા, તે જૂનું પિત્તાંબર આવ્યું. મહારાજ કે આ નહીં, નવું લાવો પટારામાંથી. એક બેન તાણ હાજડામ બમ નીચે થઈ ગયો. એ નવું પિત્તાંબર આવ્યું એટલું નહીં, તન મન ધન સુધા બધું જ આલ્યું. અને એ થોડા દી પૂરતું નહીં, યુગોના યુગ આલ્યું આલ્યું તે આલ્યું, પૂરું થયું. ભગવાન શ્રી હરિના પ્રેમથી ભામણીએ લીધા અને કુળે સહિત એ લોકો સમર્પિત થયા છે. ભગવાન શ્રી હરિએ પિત્તાંબર પહેર્યું, એક વઢ્યું છે, આનંદનો કોઈ પાર નથી. ભગવાન શ્રી હરિનું પછી પૂજન કરવું છે એટલે મહારાજને ત્યાં બેસાડ્યા, સુંદર મજાના વસ્ત્ર વગેરે ભગવાનને પહેર્યા, અને પછી બાબુભાઈએ મહારાજના કપાળમાં ચાંદલો કર્યો છે. સુંદર બે આંગળી અર્ચા કરી અને પછી મહારાજને ફૂલડે ચોખલે વધાવ્યા અને ભગવાન શ્રી હરિના ચરણારવિંદ દૂધથી ધોયા, પછી શુદ્ધ જળથી જોયા, પગ લૂસીને ચાંદલા કરીને ચોખા ચડાવ્યા છે, અને ત્યાર પછી ભગવાન શ્રી હરિને પાટે બેસાડ્યા. પાટે બેસાડ્યા પછી ભગવાન શ્રી હરિ આગળ અનેક દીવા કર્યા છે, અને પછી ભાવથી ભગવાન શ્રી હરિની આરતી ઉતારી છે, અતિ હેતે આરતી ઉતારી છે. આનંદ બહુ થયો છે.
આરતી અતિ હેતે ઉતારી,
આરતી અતિ હેતે ઉતારી,
સુતે ઉત્તમ રીતે ઉચ્ચારી,
સુતે ઉત્તમ
ઉત્તમ રીતે સ્તુતિ કરી.
મારો સંકલ્પ જાણ્યો સ્વામી,
અતિશય ભાવ જોઈને ભગવાન બોલ્યા કે બાઈ, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, વરદાન માગો. ભાળી ભાવ રાજી થયો છું, મુખે માગો તે આપીશ હું. અને એ વખતે બાબુભાઈ બોલ્યા તેની વાર, પ્રભુજી મારે પુત્ર છે ચાર. બાબુભાઈ કે છે કે મહારાજ મારે ચાર પુત્ર છે, એક રૂપશંકર, બીજો શિવશંકર, ત્રીજો જટાશંકર ને ચોથો માધવરાય. અને પ્રભુ આ ચારેયનો મારે તમારી પાસેથી કલ્યાણ માગવું છે, મારા ચારેય દીકરાનું કલ્યાણ થાય. અને પ્રભુ સાંભળો, બે દીકરા મારા સ્વર્ગે ગયા છે, હું નથી જાણતી ક્યાં રહ્યા છે, એનું કલ્યાણ થાય એવું વરદાન દો. ભગવાન શ્રી હરિ કહે છે કે ભાઈ, તારો ભાવ જોઈને હું બહુ રાજી થયો છું, એ તારા છ છોકરા કલ્યાણ પામે એટલું નહીં, હું રાજી થઈને કહું છું કે તારી 21 પેઢીનું હું કલ્યાણ કરીશ. આવો વરદાન. સુણી બોલિયા શ્રી ગીરધારી, પેઢીઓ 21 તમારી, એ તો પામશે અવિચલ સ્થાન, આજ આપું છું એ વરદાન. બાઈ આનંદ પામી અપાર, કર્યું વંદન વારંવાર, અંબા શંકરે પણ એ ઠામ પ્રભુને કર્યા દંડ પ્રણામ. એના ફળિયામાં માણા ભેગું થઈ ગયું, એના કુટુંબીઓને મળીને ભગવાન સ્વામિનારાયણે 20 માણસોને ત્યાં વર્તમાન ધરાવ્યા છે. પછી તો આ બાઈને એટલો બધો ભગવાનમાં પ્રેમ થયો, એટલો બધો પ્રેમ થયો કે ભગવાનના દર્શન વિના રહેવાય નહીં. અયો ભગવાનના હેતમાં હિબકા ભરે, રાતે ઊંઘ આવે નહીં. ભગવાન સ્વામિનારાયણે પણ એને પોતાનું ખૂબ સુખ આપ્યું, ખૂબ એના માથે મહારાજ રાજી થયા હતા. ધન્ય ભાગ્યશાળી એ જૂનાગઢ નાગર બાઈ બાબુભાઈ, ભગવાન સ્વામિનારાયણને એને બેયને પત્ર વ્યવહાર થયેલો છે, અને એમાંનો એક પ્રસાદીનો પત્ર ઉપલબ્ધ છે, મારે તમને એ સંભળાવવો છે. બાવુબાઈ નો પત્ર નથી હાથેવો, પણ ભગવાન સ્વામિનારાયણે એ બાવુબાઈને એક કાગળ લખ્યો છે. એ પ્રસાદીનો કાગળ હાથ આવ્યો છે. એ બેઠા શબ્દોમાં તમે સાંભળો, બહુ મજા આવે એવો છે. એમાંથી ખબર પડશે એમને હેત કેટલું હતું. સ્વસ્તિશ્રી જીરણગઢ શુભ સ્થાને ભગવાન સ્વામિનારાયણ લખે છે, સ્વસ્તિ શ્રી જીરણગઢ શુભ સ્થાને બિરાજમાન ઉત્તમ ઉત્તમ સકલ ગુણ નિધાન. આ ડોશીન કાગળ લખે છે મહારાજ. કેવા છે એ બાવુબેન? તો કે ઉત્તમ ઉત્તમ સકલ ગુણ નિધાન. વળી સમદમ સાધન અભિલાખાવાન, સમદમ વગેરે સાધનોની જેને અતિશય અભિલાષા છે એવા. વળી જ્ઞાન વૈરાગ્ય દીખ ભક્તિ ગુણ સંપન્ન આવા, અને વચન નિવાસી, પાછા મારી આજ્ઞામાં રહેનારા એવા હરિભક્ત શિરોમણી, એવમ અનેક શુભ ઉપમા લાયક બાઈ શ્રી બાવુબા તથા બાઈ શ્રી ઝવેરબા, આવું ભગવાને લખ્યું. પછી કહે છે, એતાન શ્રી અનિર્દેશથી લિખાવિતમ સ્વામી શ્રી સહજાનંદજીના જય શ્રી સ્વામિનારાયણ વાંચો. અપરમ તમારો પત્ર એક ત્રવાડી સાથે આવ્યો તે પોતો ને વાંચી સમાચાર સર્વે જાણ્યા. પોતો એટલે પહોંચ્યો. ત્રવાડી સાથે તમે કાગળ મોકલ્યો તે મને મળ્યો છે ભગવાન, કે મેં વાંચ્યો સમાચાર જાણ્યા. અપરમ, અપરમ નો અર્થ બીજું, બીજું લખવા કારણે એમ કે, એમ લખો કે અપરમ લખો, બે હરખું. હવે ભગવાન એને જે કાગળમાં લખ્યું છે એ એનું લખી લખીને એને જવાબ દેશે. બીજું તમે લખ્યું છે જે દર્શન વિના ચિત્ત તપે છે, બાવુબાઈએ લખેલું મહારાજને, કે દર્શન દેતા નથી, અહીંયા આવતા નથી, તમારા દર્શન વિના મારું ચિત્ત તપે છે, મને ક્યાંય ગમતું નથી, ક્યાંય શાંતિ થતી નથી, તમે વહેલા વહેલા આવો, મને દર્શન દો, મને હેતથી બોલાવો, દર્શન વિના ચિત્ત તપે છે. શ્રી હરિ કહે છે કે તે તો ભગવાનના ખપવાળા ભક્ત છે, તે તેની અનાદિ એ રીત જ છે. મહારાજ કે તમે લખ્યું કે દર્શન વિના ચિત્ત તપે છે, તો અનાદિ રીત જ છે. જે કોઈ ભગવાનના ભક્ત હોય એનું દર્શન વિના ચિત્ત તપે તપે તપે, અને જો દર્શન વિના ચિત્ત ન તપે તો ભગત છે ના. ભગતની તો આ જ રીત છે અનાદિની. માટે સત્ય વસ્તુ જે ભગવાન, તેને વિશે અહર્નિશ આલોચ રાખવો. આ બહુ સરસ વાત કરે છે. સત્ય વસ્તુ જે ભગવાન, તેને વિશે અહર્નિશ એટલે રાત્રિ દિવસ આલોચ રાખીને, અસત્ય એવો જે સંસાર, હવે બહુ લાંબુ કરે છે, અસત્ય એવો જે સંસાર તે સર્વે નાશવંત છે એમ કહેવું છે. પણ સંસાર કોને કહેવાય એની વ્યાખ્યા કરે. અસત્ય એવો જે સંસાર એટલે જડ દુઃખ ને મિથ્યા, તેના જે પદાર્થ એટલે કે પુત્ર ધન રાજ મંદિર મેળી આદિ જે નવનિધિ મળે અથવા કોઈક દુઃખ આવી પડે તે સર્વે નાશવંત છે. ભગવાન કહે છે કે અસત્ય સંસારમાં બધું જ અસત્ય છે, જડ છે, દુઃખ છે, બધું મિથ્યા છે. પુત્ર ધન રાજ મંદિર મેળી વગેરે નવનિધિ મળે જે મળે તે દુઃખ મળે કે સુખ મળે, બધું નાશવંત છે, સ્વપ્ન તુલ્ય છે. તેવું તો જીવને 84માં કંઈક વાર મળ્યું છે, પણ તે ફના છે, કહેતા નકામું છે. તેમાં ભગવાનના ભક્તને મોહ પામવું નહીં, ને તેને સત્ય માનવું નહીં. અને સત્ય જે ભગવાન ને સત્સંગ તે જીવને મળવો દુર્લભ છે. સત્ય એવા ભગવાન મળવા દુર્લભ છે, અને સત્ય એવો સત્સંગ મળવો દુર્લભ છે. ઓલું તો બધું બધાને મળે જ છે, કંઈક વાર મળ્યું ને કંઈક વાર ટળ્યું, એમાં શું. આગળ લખે છે, અને સ્વર્ગાદિકના જે દેવતા તેને પણ અપેક્ષા છે સત્સંગની ને પ્રગટ ભગવાનની, અને એની તમને પ્રાપ્તિ થઈ છે. આવું મહારાજે કાગળમાં બાવુબેન લખ્યું. વળી લખે છે, બીજું તમે લખ્યું છે જે ભમરાની પેઠે તજી જાઓ છો, વિરહમાં બાવુબાઈએ એવું લખ્યું છે કે ભમરાની પેઠે તમે અમને તજી જાઓ છો. ભમરા છે ને એક ફૂલ માથે બેસે ત્યાંથી રસ લે, પછી એનો ત્યાગ કરીને બીજા ફૂલ માથે બેસે ત્યાંથી રસ લે, પછી ફૂલને છોડીને બીજા ફૂલ માથે બેસે ત્યાંથી. તો આ બાઈ ભગવાનને એમ કે છે કે તમે અમને ભમરાની પેઠે તજી જાઓ છો. ભગવાન એનો ઉત્તર આપે છે, તે તો એમ છે જે જાજો સમીપે રહેતા હેત ઓછો થાય છે. ભગવાન કે અમે જાજુ તમારી સમીપે રહીએ તો હેત ઓછું થઈ જાય છે, અને છેટે રહીએ અધિક મહાત્મય જણાય છે અને પ્રીતિ પણ અધિક થાય છે, માટે અમે છેટા રહીએ છીએ. એનો ઉત્તર એવો આપ્યો, ભમરાની પેટે તજી જાવ છે. બીજું તમે કહો છો જે, વળી તમે એવું લખ્યું છે જે પાણીને માછલા ઉપર પ્રીત થતી નથી. એક આ બીજો ટોન્ટ માર્યો કે માછલા બિચારા પાણી વિના રહી શકતા નથી, માછલાનું તો જીવન જ જળ છે. પણ દુર્ભાગ્ય અમારા એ છે કે જળને માછલા ઉપર જરાય પ્રેમ થતો નથી કે છે. એટલે કે હે ભગવાન, તમે અમારું જીવન જળ છો, અમે તમારા મચ્છ છીએ, અમે માછલા છીએ, તમે અમારું જીવન જળ છો, પણ તમને અમારા ઉપર કાંઈ પ્રેમ છે? નર્યો એક તરફી જ પ્રેમ અમારે જ કરવાનો? આવું લખે છે. ત્યારે ભગવાન શ્રી હરિ એનો ઉત્તર આપે છે, પાણીને અતિશય પ્રીતિ છે માછલા ઉપર. આવું લખે, પાણીને અતિશય પ્રીતિ છે માછલા ઉપર કે છે. તે કેમ જાણીએ? જે પાણી વડે જ માછલું જીવે છે, નહીં તો જીવે નહીં. આમ ઉત્તર કર્યો. તમે કહો છો કે પાણીને માછલા ઉપર પ્રીતિ નથી, વાત ખોટી છે. જો માછલાને વિશે પાણીને પ્રીતિ ન હોય તો માછલું પાણીમાં જીવે જ નહીં. માછલું જીવે જ ક્યાં? પાણીમાં. એમ ચિદ અચિદ સમગ્ર સંસાર સંકોચ વિકોચ અવસ્થા એ સહિત કેમાં રહ્યા છે? ભગવાનમાં સુખે રહ્યા છે. જો ભગવાનને પ્રેમ ન હોય તો આપણે કોઈ જીવી શકીએ નહીં. માટે જળને માછલામાં પ્રેમ છે જ, અને એટલે તો સુખપૂર્વક હોવ જીવી શકે છે. આવો ઉત્તર આપ્યો. વળી કહે છે કે બીજું તમે લખ્યું હતું જે પતંગીઓ બળી મરે છે પણ દીવાને કાંઈ નથી. આ એક બીજો ટોન્ટ માર્યો કે પતંગીઓ દીવામાં પડીને બળી મરે છે પણ દીવાને કાંઈ નથી કે છે. કાંઈ કરતા કાંઈ કે આ બિચારો મારે માટે બળી મરે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ કે છે, ત્યાં એમ છે જે દીવાને પતંગિયા ઉપર જાજો હેત છે, એમ કહીને મહારાજ એક દોહો લખે છે. તિલઘાની મેં પેઠ કે આપ પિલાવત અંગ, એ જ તિલઘાની મેં પેઠ કે આપ પિલાવત અંગ, ઘર ઘર દીપક હોય જલું મોય કબ મિલે પતંગ, ઘર ઘર દીપક હોય જલું મોય કબ મિલે પતંગ. એ રીતે ભગવાન પોતાના જન્મે અર્થે ઘણાક દુઃખ ખમે છે. આ એનો ઉત્તર આપ્યો કે પતંગીઓ દીવામાં કાંઈ કરતા કાંઈ હેત રાખતો નથી એવું નથી. પતંગીઓ દીવાને જોઈને બળી મરે છે એનો અર્થ એવો નથી કે પતંગિયાને જ દીવામાં હેત છે ને દીવાને પતંગિયા નથી. કે કેમ એમ? ત્યારે ભગવાન કહે છે, જો તિલ ઘાની મેં પેઠ કે આપ પીલાવત અંગ, તલ હોય ને તલ, એ ઘાણીમાં જઈ પોતે પોતાનું અંગ પીલાવે છે. શું કામ પીલાવે છે? તો કે છે, ઘર ઘર દીપક હોય જલું, કે હું મારું અંગ પીલાવીને હું તેલ બનું, તેલ બનીને ઘર ઘર દીપક થઈને બળું. શું કરવા? મય કબ મિલે પતંગ, મને મારો પ્રિયતમ પતંગ ક્યારે આવીને મળે? એમ પતંગિયાને મળવા સારું તલ પોતે ઘાણીમાં પીલાઈને પોતે પોતાનું બધું પીલીને તેલ બનીને દીવો થઈને ઘર ઘર બળે છે, પતંગમાં હેત વિના અંગ પીલાવે કે છે. એમ ભગવાન સ્વામિનારાયણ કે છે કે અમે અનંત કોટી બ્રહ્માંડના રાજા સદાય અક્ષરધામમાં રહેનારા, આ લોક તો નર્યો અમને ગંધારો લાગે, અહીંયા આવવું કે ઉભું રહેવું અમને ગમે નહીં, તેમ છતાંય અમે અમારું દિવ્ય અનુપમ મહાસુખદાયી અક્ષરધામ છોડી અહીંયા અમે માતાના ઉદરમાં આવીને જન્મ લઈએ છીએ, તે ભગવાનના ભક્ત અમારા ભક્ત હારું અમે ઘણા દુઃખ ખમીએ છીએ, અને એમ કેમ કહો છો કે અમને તમારામાં હેતનો પાર નહીં, તમને અમારામાં કાંઈ નહીં. મહારાજ કે એવું કેમ હોય, અને જો એમ હોય તો અમે અક્ષરધામમાંથી આ જન્મ લઈને શા હારું આવીએ, અને તમને બધાને રાજી શા હારું કરીએ, તમને બધાને સુખ શા હારું દઈએ. માટે તમે એમ કહો છો કે દીવાને કાંઈ નહીં, એવું નથી. એનો ઉત્તર આ રીતે આપ્યો ત્યારે તમે કહેશો જ. હવે બીજી વાત કરી, ભગવાન તો સમર્થ છે, એ દુઃખ ટાળી નાખે નહીં. હવે એમ કહે છે કે અમે તમારે માટે દુઃખી થઈ છીએ અનેક પ્રકારે, તો તમે તો સમર્થ છો, અંતર્યામી છો, બધું જાણો છો, તો અમારા દુઃખ ટાળી કેમ નથી નાખતા? એને ઉપર મહારાજ લખે છે કે પ્રારબ્ધ કર્મ છે તે ભગવાન નથી ટાળતા, એટલે કે અમે નથી ટાળતા. તે સારું સુખ દુઃખ આવી પડે તે ખમીને ભગવાનનું ભજન કરવું. લિખિત અને સાત સહજાનંદ સ્વામી આવો કાગળ લખ્યો. કાગળ વાંચીએ ને ત્યાં ખબર પડે મહારાજે વટનાવતમાં લખ્યું છે. કોઈનો પરદેશથી કાગળ આવે તો કાગળ વાંચીને વાંચનારાની બુદ્ધિ પરખાય, લખનારાને આપસ આપસનો પ્રેમ પરખાય અને એની સમજણી પરખાય. જબરો કાગળ લખ્યો છે ભગવાન શ્રી હરિના. આ અંબારામ ભાઈ અને બાવુ બેન દઢ આશ્રિત થયા, એના ચારેય છોકરા સત્સંગી થયા. એમાં મોટો દીકરો રૂપશંકર હતો ને, એ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમ બહુ કરતો, એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે કેમ રૂપશંકર યા, બહુ સુરવીર હતા ને મહાન ભગત હતા. એક વખત એવો બ્રહ્મકુંડે સ્નાન કરવા ગયેલા, અને સ્નાન કરતા કરતા સ્વામિનારાયણ 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 ભજન કરે, એમાં એક સંન્યાસી ને આ છે બાવા સાધુ બધા હોય દામર કુંડ દામોદર કુંડે ને બમ કુંડે, એ સંન્યાસી ને આ ન ફાવ્યું. એને કહ્યું, ઓય હે ક્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બક્તાઓ, બંધ બંધ વજાઓ. રૂપશંકરે કઈ બંધ રાખ્યું નહીં, એ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપતા રહ્યા, સંન્યાસી વધારે ખી જાણો. અરે તારે કું કહા ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મત બોલ, રામ બોલ કૃષ્ણ બોલ, એ સ્વામિનારાયણ તો પાખન ચલાતા હે, ઉનકા ભજન ક્યુ કરતે હો સાલા. સંન્યાસી બહુ ગરમ થઈ ગયા, તો આ રૂપશંકર તો કઈ બીના નહીં. એને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન શરૂ રાખ્યું, સંન્યાસી ને એવો કોપ થયો, ભ્રકુટી ચડાવી ભાઈ, હાથ ઊંચો કરીને કહે છે, અરે તું મેરી સુનતે નહીં, મેરા પરાક્રમ તુજે મેં દેખાતા હું, મેં તારે કો શાપ દેતા હું, તુમ નિર્વંશ મર જાઓગે. લ્યા શાપ ઠપ કર્યો રૂપશંકર ને, શિવ ભરે કરી લે, એ તો ઉપાધિ કરી, તપ ખર્ચી નાખ્યું એને, પણ રૂપશંકર ને ઉપાધિ આવી. પછી તો ભાઈ રૂપશંકર ને દીકરા થાય નહીં, ઘણો સમય થઈ ગયો. રૂપશંકરના ઘરના કે હું થયું છે, રૂપશંકર કે ન કહેવાય જે હું થયું છું, ભગવાનનું ભજન કરતા કહેતા નથી, ધર્મ કરતા ધાડ થઈ એમ થયું છે. એક સંન્યાસી હારી પેઠ આપણને દીકરો ન થાય એને માટે એનું તપ ભજન વાપરી નાખ્યું છે, મને શાપ ઠપકારી દીધો. આ ઋષિ મુનિઓ 60,000 વર્ષ તપ કરે ને પછી કોકને શાપ દે ને બધું તપ બાળી નવરા થાય. આ ગ્રસ્ત લોકો ખૂબ મહેનત કરીને રડે ને પછી છોકરાને લગ્નમાં આમથી આમ ઉડાડીને વાપરી નવરા થાય. આ એવું આ બધું અમારું એવું હોય, તમારે એકલા નહીં સમજાણ. પછી રૂપશંકરે ગોપાલ સ્વામીને વાત કરી, એ ગોપાલ સ્વામીને ગુરુ માનતા. ગોપાલ સ્વામી જુનાગઢ ગયેલા, સ્વામીને પગે લાગ્યા અને વાત કરી, સ્વામી આવું થયું છે કે શું થયું રૂપશંકર, છકે શાપ દીધો છે એક સંન્યાસીએ અને કઈ દીકરા થતા નથી ને ઉપાધિ છે. તે ગોપાલ સ્વામીએ બગલમાંથી વાળ તોડીને એને આપ્યા, લે ગણી, એ ગણતા હતા હાથ થયા, એમાં ગણતા ગણતા બે હેઠા પડી ગયા. એટલે ગોપાલ સ્વામી કે બે પડી ગયા એટલે બે નહીં જીવે, બાકી પાંચ જીવશે. એટલે હાથ દીકરા થશે, જા આવું કીધું. પછી એમ જ થયું, બે છોકરા જન્મી મરી ગયા ને પાંચ જીવ્યા. એમાં મોટાનું નામ અવલરામ, બીજાનું રણછોડદાસ, ત્રીજો ગિરધરલાલ, ચોથો હરિલાલ ને પાંચમો ગોવિંદરાય. આ પાંચેય છોકરા ખરેખરા સ્વામિનારાયણના ચુસ્ત સત્સંગી થયા હતા, સત્સંગને માટે શિર સાટે પક્ષ રાખતા હતા. આ તો પછી સ્વામિનારાયણ સંપ્રદાયની વાતો બધી બહુ ન્યારી છે, સમજાણ. આ જગતમાં કોઈક આશ્રમધારી ડુંગરામાં રહેતો, ગામને પાદરી મઢી કરીને બાવો ભજન કરતો હોય ને એને વળી ક્યાંક જપ તપ કરીને કોકને એકાદો દીકરો આપ્યો હોય, બાવાનું મોટું મંદિર થાય અને આખું કુટુંબ પૂજે. મુંબઈ ગયા હોય તો મુંબઈથી દર વર્ષે આવે, હાટા જલેબી લઈને બાવાની મૂર્તિને ધરાવે. એકાદો દીકરો આપ્યો હોય તો ભગવાન થઈ પડે, એના મંદિરો બંધાય. અને સ્વામિનારાયણ ભગવાનના સાધુના પરચા ને ઐશ્વર્ય ને પ્રતાપ તો મોટા અવતારો જેવા છે. સ્વામિનારાયણ ભગવાન બહુ મોટા ભગવાન, એની સાથે આવેલા 500 પરમહંસો ભગવાન સ્વામિનારાયણના તેજમાં જરા ઓછા દેખાય, જેમ સૂર્યના તેજમાં તારા ને ચંદ્ર ન દેખાય એમ. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે જો અમે ધરતી ઉપર ન હોઈએ ત્યાં ગોપાલ સ્વામી, ગુણાતીતાન સ્વામી, મુક્તાનંદ સ્વામીની બધાય ભગવાનની જેમ પૂજાય, આ તો અમે સૂર્ય પ્રગટ થયા છીએ એટલે એમનું તેજ દેખાતું નથી એમ કહેતા. ક્યાંય દુનિયા સાંભળ્યું કે કોક કે દીકરો નથી ને બાવાનો સાપ છે તો આમ બગલમાં જ વાળ તોડીને આપે ને એને છોકરા હાથ થાય, ક્યાંય સાંભળ્યું તેમ? આ વાતો સ્વામિનારાયણ ભગવાનના ઘરની છે, અલૌકિક વાતો છે. અરે ગોપાલ સ્વામી તો સ્વામિનારાયણ ભગવાનના સંત અને એવા સામર્થ્ય વાળા, પણ મહાપુરુષ દાસજી સ્વામીની વાત સાંભળો, જે ગોપાલ સ્વામીના શિષ્ય હતા અને ગુણાતીતાનંદ સ્વામીને પણ ગુરુ માનતા મહાપુરુષ દાસજી સ્વામી, કે જેઓનો આશીર્વાદ પામી અને કાલાવાડના ભીમજીભાઈ રત્નુ દીકરા પામેલા બે, એમાંના એક માવદાન કવિ ને બીજા ચતુર્દાન જે વકીલ થયા હતા, એ બહુ અદભુત વાત છે, સમજાણ. મજા આવે એવી બધી વાતો છે, એ બધા પરચાન વાતો સાંભળીએ તો આનંદ આનંદ થઈ જાય આપણને, કઈ હચમચાટ ન રહ્યો, હજડ બમ નીચે થાય. સ્વામી એકવાર આંકડિયા ગામે ગયા હતા, ત્યાં પિતાંબર તરવાડીએ રસોઈ આપી, સ્વામી બહુ રાજી થયા, થાળ થયો જમીન, પછી બધા સંતો ને બહુ આનંદ કરાવતા, નદીએ નાવાઈ ગયા, ત્યાં ઠાકોરજીનો અભિષેક કર્યો ને બધાને બહુ મજા આવી, પછી સ્વામી બહુ આનંદમાં, સમજાણું. એટલે પ્રાર્થના કરી, હે સ્વામી મારા નારાયણને દીકરા નથી કહેશે. તે મહાપુરુષ દાસજી સ્વામીએ કાંખમાંથી વાળ તોડીને આપ્યા કે ગણી, સમજ્યા, તે છ થયા એને એક પડી ગયો. તે મહાપુરુષ દાસ સ્વામી કે પાંચ જીવતા રહે, એક જન્મીને બીજા જાહે કહેશ, એને પણ એમ જ થયું હતું. આવી તો કેટલી હાવ સાચી ઘટનાઓ છે, કેટલી કેવી. અંબાશંકરને ઘેરે ભગવાન શ્રીહરિએ બાહુબાને એના બધા છોકરાઓને વર્તમાન ધરાવ્યા, ભેળા 20 માણસોને વર્તમાન ધરાવ્યા. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી નીકળ્યા અને રામજી મહેતાને ઘેરે ગયા. બહુ સારા હતા નાગર બ્રાહ્મણ, એ તો રાજી રાજી થઈ ગયા. પાટ ઉપર ભગવાન સ્વામિનારાયણને બિરાજમાન કર્યાના આનંદનો કોઈ પાર ન રહ્યો. મહારાજની આરતી કરીને પૂજા કરી, ત્યાં તો એની બા આવ્યા, રામજી મહેતાની બા. એ મહારાજ, એ મહારાજ, ડોશી શું કહો છો? ત્યારે કે મહારાજ, આ રામજી તો તમને જ દેખેશ ને બીજા કોઈને ગણતો નથી. ત્યારે મહારાજ કહે કે ડોશીમાં, આ વખતે બધે અમારું જ કર્યું થાય છે અને અમે અનંત બ્રહ્માંડના રાજા ધીરાજ છીએ, તેનો તારા દીકરાને આશરો થયો છે, એનું કોઈથી નામ કેમ લેવાય, અને તમે પણ અમારું ભજન કરજો. આવું બોલ્યા ચોખ્ખું. આ સ્વામિનારાયણ ભગવાનની છટા હતી, એમની અલૌકિકતાનો પાર નથી. વાલા ભક્તો, આવા સ્વામિનારાયણ ભગવાન આપણને ભગવાન તરીકે મળ્યા છે, આપણે ભાગ્યશાળી છીએ, માટે આનંદથી બધા ભજન કરજો. જીવતા લાખના મૂવે હવા લાખના આપણે તો વિમાનમાં બેહીને અક્ષરધામમાં જવાનું છે, માટે કોઈ મુજાતા કાલનો દિવસ બાકી છે, બધા પાછા પહેલા વહેલા વહેલા પધારીજો. બધા એને ભાવથી જય સ્વામિનારાયણ સજાનંદ સ્વામી મહારાજ.